એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ, એક એવા પુસ્તક વિશે જે આપણને ઇતિહાસના દરિયામાં લઈ જાય છે.
નમસ્કાર, અને આ પુસ્તક છે હેમ્પટન સાઇડ્સનું ધ વાઇડ વાઇડ સી. એમાં વાત છે પ્રખ્યાત સંશોધક કેપ્ટન જેમ્સ કુકની.
હા, જેમ્સ કુક નામ સાંભળતા જ સાહસ, નવી દુનિયાની શોધ એ બધું યાદ આવે. પણ એમની છેલ્લી સફર અને એમનો અંત એ બહુ દુઃખદ અને એમ કહીએ કે હિંસક હતો.
બરાબર. અને આ પુસ્તક એ જ અંતિમ સફર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શા માટે આવું થયું, શું કારણો હતા?
અને આ ખાલી કોઈ જૂની વાર્તા નથી, ખરું ને? આજના સમયમાં પણ એમાંથી ઘણું શીખવા જેવું છે.
ચોક્કસ. સામ્રાજ્યવાદની અસરો, જુદી જુદી સંસ્કૃતિઓ જ્યારે પહેલીવાર મળે ત્યારે શું થાય છે, નેતૃત્વ પર કેવું દબાણ હોય છે, માનવીય મનોવિજ્ઞાનની જટિલતા, આ બધું જ.
તો ચાલો શરૂ કરીએ આ ઊંડાણપૂર્વક ચર્ચા. પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. હેમ્પટન સાઇડ્સ.
હા, હેમ્પટન સાઇડ્સ અમેરિકાના જાણીતા લેખક છે, ઇતિહાસકાર પણ છે. એમની ખાસિયત એ છે કે એ સાચી ઘટનાઓ પર આધારિત પુસ્તકો લખે છે, પણ એને એટલી રોચક રીતે રજૂ કરે છે કે જાણે આપણે કોઈ નવલકથા વાંચતા હોઈએ.
એટલે તથ્યો સાથે વાર્તા કહેવાની કળા.
હા, એમના બીજા પુસ્તકો પણ જાણીતા છે ને?
હા, જેમ કે ઘોસ્ટ સોલ્જર્સ છે, બ્લડ એન્ડ થંડર, ઇન ધ કિંગડમ ઓફ આઈસ, આ બધામાં એમણે આવી જ રીતે ઇતિહાસને જીવંત કર્યો છે.
તો આ પુસ્તક ધ વાઇડ વાઇડ સી માટે એમની શું ખાસ વાત ગણાય? શું એમને આ વિષય માટે યોગ્ય બનાવે છે?
જુઓ, એમની એક ક્ષમતા છે કે એ ખૂબ ઊંઘું સંશોધન કરે છે, અને બીજું, એ માત્ર ઘટનાઓ નથી વર્ણવતા પણ પાત્રોના મનમાં શું ચાલી રહ્યું હશે એ સમજવાનો પ્રયત્ન કરે છે. જેમ્સ કુક જેવા વ્યક્તિ પર કેટલું માનસિક દબાણ હશે એ પકડે છે. અને સૌથી અગત્યનું, એ માત્ર યુરોપિયન દ્રષ્ટિકોણથી નથી જોતા, એ પેસિફિક ટાપુઓના સ્વદેશી લોકોના અવાજને, એમના દ્રષ્ટિકોણને પણ સામે લાવવાનો પ્રયાસ કરે છે, જે પરંપરાગત ઇતિહાસમાં ઘણીવાર ગેરહાજર હોય છે. બરાબર. એટલે એ ઇતિહાસની જે હીરોવાળી છવી હોય એની પાછળ રહેલા અસલી, કદાચ થોડા ખામીવાળા માણસને પણ બતાવે છે.
બિલકુલ, એ જ એમની ખાસિયત છે.
તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ પુસ્તક શું કહેવા માંગે છે? કુકનું મૃત્યુ, એના વિશે શું નવી વાત છે?
મૂળ વાત એ છે કે પુસ્તક દલીલ કરે છે કે કોકનું હવાઈમાં થયેલું હિંસક મૃત્યુ કોઈ અચાનક બનેલી ઘટના કે કોઈ જંગલી કૃત્ય નહોતું.
ઓ, સામાન્ય રીતે તો એવું ચિત્રણ થાય છે ને કે ત્યાંના લોકો અચાનક હુમલો કરી દે છે.
હા, પણ સાઇડ્સ કહે છે કે આની પાછળ ઘણા બધા પરિબળોનું એક જટિલ મિશ્રણ હતું. એમ સમજો કે એક પરફેક્ટ સ્ટોર્મ જેવું.
કેવા પરિબળો?
એક તો ખુદ કુકની પોતાની સ્થિતિ. એમની છેલ્લી સફર વખતે એ શારીરિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા. એમનું સ્વાસ્થ્ય સારું નહોતું અને એમના પર જબરદસ્ત માનસિક બોજ હતો.
શેનો બોજ?
બ્રિટિશ સામ્રાજ્યની અપેક્ષાઓનો. એમની પાસેથી બહુ મોટી અપેક્ષા હતી, ખાસ કરીને પેલો વાયવ્ય માર્ગ શોધવાની. એનું પ્રચંડ દબાણ હતું.
એટલે એક તરફ એમની પોતાની શારીરિક માનસિક સ્થિતિ, બીજી તરફ સામ્રાજ્યનું દબાણ,
અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું, બે તદ્દન અલગ સંસ્કૃતિઓ, બ્રિટિશ અને હવાઈયન, જ્યારે પહેલીવાર સામસામે આવી ત્યારે જે ગેરસમજ અને તણાવ પેદા થયા, ફર્સ્ટ કોન્ટેક્ટમાં રહેલી આ મુશ્કેલીઓ.
બરાબર. એટલે પુસ્તક કુકના મૃત્યુને એક વ્યક્તિગત ટ્રેજેડી તરીકે તો જુએ જ છે, પણ સાથે સાથે એને યુરોપિયન સામ્રાજ્યવાદના મોટા સંદર્ભમાં અને સ્વદેશી સંસ્કૃતિઓ પર એની જે અસર થઈ એના ભાગરૂપે પણ મૂલવે છે.
ચોક્કસ. પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય કુકની પેલી અચૂક નેવિગેટર કે મહાન શોધકની છબીથી આગળ જઈને એના અંતિમ સમયમાં એ કેવો જટિલ, કદાચ ત્રુટિપૂર્ણ માનવી બની ગયો હતો એ બતાવવાનો છે. થાકેલો, બીમાર, સામ્રાજ્યના દબાણ હેઠળ પીસાતો અને સાંસ્કૃતિક ગેરસમજણોમાં ફસાયેલો.
અને એમાં હવાઈના લોકોનો દૃષ્ટિકોણ પણ ઉમેરાય છે.
હા, જે પરંપરાગત ઇતિહાસમાં ઓછો જોવા મળે છે. તો આ પુસ્તક એમને ગમશે જેમને ઊંડાણવાળી ઐતિહાસિક કથાઓ, સંશોધનની વાર્તાઓ, જટિલ પાત્રોનું વિશ્લેષણ અને સામ્રાજ્ય, સત્તા અને સંસ્કૃતિના ટકરાવ જેવા વિષયોમાં રસ હોય.
સરસ. તો ચાલો પુસ્તકની અંદર ઊંડા ઉતરીએ. પ્રકરણ પ્રમાણે કે વિભાગ પ્રમાણે વાત કરીએ. પહેલો ભાગ, કુક એક અનિચ્છુક નાયક અને અશક્ય મિશન, આ શું છે?
હા, પુસ્તકની શરૂઆત થાય છે 18મી સદીના બ્રિટનથી. કોક ત્યારે એક જીવંત દંતકથા બની ચૂક્યા હતા. બે સફળ સફર પછી એમની નામના આખી દુનિયામાં હતી. આમ તો એ નિવૃત્તિ જેવું વિચારી રહ્યા હતા.
પણ શાંતિ નહોતી?
ના, અને બ્રિટિશ નૌકાદળ એડમિરલ્ટી એમને ત્રીજી સફર માટે મનાવી લે છે, લલચાવે છે એમ કહી શકાય.
આ ત્રીજી સફરના બે હેતુ હતા એમ તમે કહ્યું, એક જાહેર અને એક ગુપ્ત.
બરાબર. જાહેર હેતુ હતો ઓમાઈ નામના એક તાહિતીના યુવાનને પાછો એના ઘરે મૂકી આવવાનો. આ ઓમાઈ લંડનમાં બહુ પ્રખ્યાત થઈ ગયો હતો, એક કુતૂહલ જેવો બની ગયો હતો.
અને ગુપ્ત હેતુ?
ગુપ્ત અને મુખ્ય હેતુ હતો વાયવ્ય માર્ગ, એટલે કે નોર્થ વેસ્ટ પેસેજ શોધવાનો, આર્કટિકમાંથી પસાર થઈને એટલાન્ટિક અને પેસિફિકને જોડતો દરિયાઈ માર્ગ.
એ સમયે બહુ મોટી વાત ગણાતી હતી, નહીં?
ખૂબ જ મોટી. જો એ મળી જાય તો બ્રિટન માટે વ્યાપાર અને લશ્કરી વ્યૂહરચનાની દ્રષ્ટિએ ઓમશીન મોટો ફાયદો થાય, એટલે આ મિશન પર અપેક્ષાઓનું ભારણ ખૂબ વધારે હતું.
અને પુસ્તક એ પણ નોંધે છે કે આ સફર શરૂ થઈ એ પહેલાં જ કુક શારીરિક અને માનસિક રીતે થાકેલા હતા, એમની તબિયત સારી નહોતી.
હા, એટલે શરૂઆતથી જ એમના પર એક દબાણ હતું. એક તો પોતાની પ્રતિષ્ઠા જાળવવાનું અને બીજું આ લગભગ અશક્ય મિશન પાર પાડવાનું. પછી આવે છે બીજો ભાગ, દક્ષિણ પેસિફિક અને ઓમાઈનો પ્રયોગ. અહીં ધ્યાન ઓમાઈ પર જાય છે.
પેલો તાહિતીનો યુવાન?
હા, એ જાણે બે સંસ્કૃતિઓ વચ્ચેના સંપર્કની જટિલતાનું પ્રતીક બની જાય છે. લંડનમાં એને જે માન મળ્યું, જે રીતે એને જોવામાં આવ્યો, અને પછી જ્યારે એ પોતાના સમાજમાં પાછો ફરે છે ત્યારે એને જે અણઘડતા અનુભવાય છે, એ બધું યુરોપિયન અને પોલિનેશિયન સમજ વચ્ચેનું અંતર બતાવે છે.
અને આ જ તબક્કામાં કુકના વર્તનમાં ફેરફાર દેખાવાનું શરૂ થાય છે.
બરાબર. કુકની ધીરજ ઓછી થતી જાય છે, એ વધારે ગુસ્સાવાળા બની જાય છે. ટાપુવાસીઓ તરફથી જો નાની મોટી ચોરી થાય તો એના માટે એ બહુ કડક સજા આપે છે.
જેમ કે
ચાબુક મારવી, ક્યારે કાન કાપી નાખવા, માથા મુંડાવી દેવા, જે પહેલાના કુકથી સાવ વિપરીત હતું. એમના જહાજના ક્રૂ મેમ્બર્સ પણ આ ફેરફાર નોંધે છે.
એટલે જે કેપ્ટન એમની સમજદારી અને સ્વદેશી લોકો પ્રત્યેના પ્રમાણમાં સારા વર્તન માટે જાણીતા હતા એ હવે બદલાઈ રહ્યા હતા.
હા, અને પુસ્તક સૂચવે છે કે ભવિષ્યની દુર્ઘટનાના બીજ અહીં વવાઈ રહ્યા હતા. સતત દબાણ, થાક, કદાચ બીમારી, આ બધું ભેગું થઈને એમના નિર્ણયો અને વર્તન પર અસર કરી રહ્યું હતું.
ત્રીજો ભાગ ઉત્તર તરફ જાય છે, થીજેલો ઉત્તર અને ભાંગી પડવાનું મુદ્દું, ઉત્તર અમેરિકાનો પશ્ચિમ કિનારો.
હા, ઓરેગોન, બ્રિટિશ કોલંબિયા, અલાસ્કા, આ વિસ્તારમાં સફર ખૂબ જ કઠિન હતી. ભયંકર હવામાન, ધુમ્મસ, અજાણ્યા અને ખતરનાક કિનારા.
અને ત્યાંના મૂળ અમેરિકન લોકો સાથેના સંબંધો કેવા રહ્યા?
એ પણ મોટાભાગે તણાવ ભર્યા જ રહ્યા, ઘણી ગેરસમજો થઈ.
અને પછી આર્કટિક, વાયવ્ય માર્ગ શોધવાનો પ્રયાસ.
તેઓ આર્કટિકના બરફ સુધી પહોંચે છે પણ આગળ વધી શકતા નથી. બરફની જાણે એક અભેદ્ય દિવાલ હોય છે. વાયવ્ય માર્ગ શોધવાનું જે મુખ્ય લક્ષ્ય હતું એમાં એ નિષ્ફળ જાય છે.
આ તો કુક માટે બહુ મોટો આઘાત હશે.
ખૂબ જ મોટો. પુસ્તક આને એક નિર્ણાયક બ્રેકિંગ પોઈન્ટ ગણે છે. આ નિષ્ફળતા એમના મનોબળને તોડી નાખે છે, એમનો હેતુ જાણે ખોવાઈ જાય છે.
અને એમના સ્વાસ્થ્યનું શું?
એ પણ બગડતું જાય છે. પુસ્તક સૂચવે છે કે કદાચ એમને પેટમાં કોઈ ગંભીર પરોપજીવીનો ચેપ લાગ્યો હતો અથવા કોઈ લાંબી બીમારી હતી. શારીરિક પીડા અને માનસિક થાક આ બંને ભેગા થાય છે.
એટલે એ હવે પહેલા જેવા નથી રહ્યા?
બિલકુલ નહીં. એક થાકેલા, કડવાશથી ભરેલા, ચીડચીડિયા માણસ બની ગયા હોય એવું લાગે છે. અને આ જ મનોદશામાં, નિરાશામાં એ દક્ષિણ તરફ, હવાઈ ટાપુઓ તરફ જવાનો નિર્ણય લે છે,
જેને સેન્ડવિચ ટાપુઓ કહે છે. પણ હવે શોધના ઉત્સાહથી નહીં પણ જાણે પીછેહટ અને હતાશામાં.
ચોથો ભાગ છે, સ્વર્ગ મળ્યું, હવાઈમાં પ્રથમ સંપર્ક. આર્કટિકની ઠંડી અને નિષ્ફળતા પછી હવાઈ પહોંચવું એમના માટે કેવું રહ્યું હશે?
એકદમ વિપરીત અનુભવ હશે. લીલાછમ ટાપુઓ, હજારોની સંખ્યામાં લોકો, ઉષ્માભર્યું વાતાવરણ.
હા, એમને સ્વર્ગ જેવું લાગ્યું. અને હવાઈવાસીઓએ એમનું સ્વાગત પણ અભૂતપૂર્વ કર્યું. હજારો લોકો પોતાની નાની હોડીઓમાં એમના જહાજોની આસપાસ ફરી વળ્યા.
અને અહીં પેલી પ્રખ્યાત લોનો દેવતાની થિયરી આવે છે. શું ખરેખર હવાઈવાસીઓ કુકને લોનો દેવતા માનતા હતા?
પુસ્તક આ મુદ્દાને બહુ સાવચેતીથી રજૂ કરે છે. એ કહે છે કે કુકનું આગમન એ સમયે થયું જ્યારે હવાઈમાં લોનો નામના દેવતાનો વાર્ષિક ઉત્સવ મકાહિકી ચાલતો હતો. લોનો શાંતિ અને ફળદ્રુપતાના દેવતા હતા.
તો શું એ માત્ર સંયોગ હતો કે પછી એમને દેવતા માની લેવાયા?
એ સ્પષ્ટ નથી. કદાચ એમને ખરેખર દેવતા તરીકે જોવામાં આવ્યા હોય, અથવા કદાચ હવાઈના લોકો, જેઓ બહુ કુશળ રાજદ્વારી હતા, એમણે આ શક્તિશાળી અજાણ્યા મુલાકાતીઓનું પોતાની રીતે સન્માન કર્યું હોય, એમને દેવતા જેવો દરજ્જો આપ્યો હોય જેથી સંબંધો સારા રહે.
જે પણ હોય, આનાથી એક અસ્થિર પરિસ્થિતિ તો ઊભી થઈ જ.
ચોક્કસ, કારણ કે આ સંબંધ ઊંડી સાંસ્કૃતિક ગેરસમજ પર આધારિત હતો. શરૂઆતમાં તો અઠવાડિયાઓ સુધી મિજબાનીઓ ચાલી, ભેટ સોગાદોની આપ લે થઈ, જહાજો માટે જરૂરી સામાન મળ્યો, બધું શાંત લાગતું હતું.
પણ એ શાંતિની નીચે કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.
હા, તણાવ ધીમે ધીમે વધી રહ્યો હતો. પુસ્તક આ સમયને સમજવા માટે હવાઈની મૌખિક પરંપરાઓ અને એમના સાંસ્કૃતિક જ્ઞાનનો પણ ઉપયોગ કરે છે, જે આખી ઘટનાને એક નવો પરિપ્રેક્ષ્ય આપે છે.
પણ પછી આ શાંતિ ભંગ થાય છે. પાંચમો ભાગ, વણસતી પરિસ્થિતિ. શું થયું?
કોકલા જહાજો કેલાકેકુઆ ખાડીમાંથી વિદાય લે છે, પણ થોડા જ દિવસમાં દરિયામાં ભયંકર તોફાન આવે છે અને એમના મુખ્ય જહાજ રેઝોલ્યુશનનો આગળનો મુખ્ય થાંભલો ફોરમાસ્ટ ખરાબ રીતે તૂટી જાય છે.
ઓહ, એટલે સમારકામ માટે પાછા આવવું પડ્યું?
હા, એમને મજબૂરીમાં પાછું એ જ કેલાકેકુઆ ખાડીમાં આવવું પડ્યું, અને આ પાછા ફરવું એ જ અંતિમ દુર્ઘટના માટેનું મુખ્ય કારણ ઉત્પ્રેરક બન્યું.
સમય ખૂબ જ ખરાબ હતો એમ કહ્યું તમે, કેમ?
કારણ કે જ્યારે એ લોકો પાછા ફર્યા ત્યાં સુધીમાં હવાઈમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પેલો લોનો દેવતાનો મકાહિકી ઉત્સવ પૂરો થઈ ગયો હતો. ધાર્મિક અને રાજકીય રીતે એ સમયગાળો પૂરો થઈ ગયો હતો.
એટલે હવે કુકનું પાછું આવવું એ કોઈ દૈવી પુનરાગમન નહોતું?
ના, બિલકુલ નહીં. હવે એક અનિચ્છનીય ઘૂસણખોરી જેવું હતું. એવા સમયે પાછા આવ્યા જ્યારે સંસાધનો ઓછા થઈ રહ્યા હતા અને ઉત્સવનો ઉદારતાનો માહોલ પૂરો થઈ ગયો હતો.
એટલે હવાઈવાસીઓનું વલણ બદલાયો?
હા, જે ઉદાર આતિથ્ય હતું એની જગ્યાએ શંકા અને પછી તો ખુલ્લી દુશ્મનાવટ દેખાવા લાગી. ચોરીઓ વધી ગઈ અને વધુ ઉદ્ધતાઈથી થવા લાગી.
જાણે બ્રિટિશરોની જે માના હતી, એમની જે પ્રતિષ્ઠા કે શક્તિ હતી, એ જતી રહી હોય એવો.
બરાબર. નાની નાની અથડામણો થવા લાગી, ગેરસમજણો વધતી ગઈ, અને કુક જે પોતે બીમાર હતા, થાકેલા હતા અને ગુસ્સામાં હતા, એ આ વણસતી પરિસ્થિતિને શાંત પાડી શકે એવી સ્થિતિમાં નહોતા. વાતાવરણ એકદમ વિસ્ફોટક બની ગયું હતું. અને પછી આવે છે છઠ્ઠો ભાગ, ભાગ્યશાળી કિનારો, પરાકાષ્ઠા.
શું બને છે છેલ્લે?
કુકના બીજા જહાજ ડિસ્કવરીની એક નાની હોડી, જેને કટર કહેવાય, એ ચોરાઈ જાય છે. કુક માટે આ અંતિમ અપમાન હતું. એમને લાગ્યું કે એમની સત્તાને પડકારવામાં આવી રહી છે.
અને એમણે શું પગલું ભર્યું?
એમણે એક એવી યુક્તિ અજમાવવાનું નક્કી કર્યું જે એમણે ભૂતકાળમાં બીજે ક્યાંક વાપરી હતી અને સફળ પણ થયા હતા. એમણે હવાઈના મુખ્ય રાજા કાલાની ઓપુ ઉનું જ અપહરણ કરવાનો નિર્ણય કર્યો.
અપહરણ શા માટે?
એમનો વિચાર હતો કે રાજાને બંધક બનાવીને જહાજ પર લઈ જશે અને જ્યાં સુધી પેલી ચોરાયેલી હોડી પાછી ન મળે ત્યાં સુધી એમને છોડશે નહીં. પણ આ નિર્ણય જીવલેણ સાબિત થયો.
પુસ્તક આ અંતિમ ક્ષણોનું વર્ણન કેવી રીતે કરે છે?
ખૂબ જ વિગતવાર અને નાટકીય રીતે. જાણે મિનિટ દર મિનિટ શું થયું. કુક થોડાક મરીન સૈનિકો સાથે કિનારે ઉતરે છે. એ રાજા કાલાની ઓપુને મળે છે, એમને જહાજ પર આવવા સમજાવવાનો પ્રયત્ન કરે છે,
પણ પરિસ્થિતિ કાબુ બહાર જતી રહે છે.
હા, બહુ જ ઝડપથી. કિનારા પર હજારોની સંખ્યામાં હવાઈયન યોદ્ધાઓ ભેગા થઈ જાય છે. તેઓ ગુસ્સામાં છે, ઉશ્કેરાયેલા છે, અને એ જ સમયે સમાચાર ફેલાય છે કે ખાડીમાં બીજે ક્યાંક અંગ્રેજોએ ગોળીબાર કરીને એક બીજા હવાઈયન સરદારને મારી નાખ્યો છે.
એટલે સમાધાનની બધી આશા ખતમ?
બિલકુલ. રાજાની પત્ની અને બીજા સરદારો રાજાને કુક સાથે ન જવા માટે વિનંતી કરે છે. ધક્કામુક્કી શરૂ થાય છે, અંધાધૂંધી ફેલાય છે, અને આ જ ગરબડમાં કોઈક પાછળથી કુકના માથા પર પ્રહાર કરે છે.
અને પછી?
એ નીચે પડી જાય છે અને પછી ગુસ્સે ભરાયેલું ટોળું એમના પર તૂટી પડે છે. પાણીના કિનારે જ એમને છરાને દંડાઓ વડે મારી નાખવામાં આવે છે. પુસ્તક સ્પષ્ટ કરે છે કે આ કોઈ આયોજનબદ્ધ યુદ્ધ નહોતું, પણ ડર, ગુસ્સો અને ગેરસમજમાંથી જન્મેલી એક ઉગ્ર, અસ્તવ્યસ્ત અને દુઃખદ ઝપાઝપી હતી.
ખરેખર ખૂબ જ કરુણ અંત. અને એ પછી શું થયું? પુસ્તકનો સાતમો ભાગ એના પરિણામ અને કૂકના વારસા વિશે છે.
કૂકના મૃત્યુ પછી એમના ક્રૂમાં ભય ફેલાઈ ગયો. કેપ્ટન ચાર્લ્સ ક્લાર્ક, જે પોતે ક્ષયરોગથી મરી રહ્યા હતા, એમણે નેતૃત્વ સંભાળ્યું. શરૂઆતમાં એમણે બદલો લેવા માટે કિનારા પર તોપમારો કર્યો,
પણ પછી
છેવટે એમણે હવાઈવાસીઓ સાથે વાટાઘાટો કરી અને સંધિ કરી, જેથી એમને કૂકના શરીરના જે અવશેષો હતા તે પાછા મળી શકે. હવાઈયન પરંપરા મુજબ શરીર સાથે અમુક વિધિઓ કરવામાં આવી હતી.
અને પછી એ લોકો હવાઈ છોડી દે છે.
હા, એ લોકો હવાઈ છોડી દે છે, વાયવ્ય માર્ગ શોધવાનો વધુ એક અસફળ પ્રયાસ કરે છે અને આખરે લાંબી મુસાફરી પછી ઇંગ્લેન્ડ પાછા ફરે છે.
પુસ્તક કૂકના વારસા વિશે શું કહે છે? એમને કઈ રીતે યાદ કરવા જોઈએ?
પુસ્તક ભાર મૂકે છે કે કૂકનો વારસો ખૂબ જ જટિલ છે. એમને કોઈ એક લેબલમાં બાંધી શકાય નહીં. એ ન તો સામ્રાજ્યવાદી દંતકથાઓ કહે છે તેમ સંપૂર્ણ પરોપકારી સુધારક હતા, ન તો કેટલાક આધુનિક ટીકાકારો કહે છે તેમ કોઈ નરસંહારક ખલનાયક હતા.
તો પછી શું હતા?
એક તેજસ્વી, બુદ્ધિશાળી, અત્યંત મહત્વાકાંક્ષી પણ સાથે સાથે ઊંડાણપૂર્વક ખામીઓ ધરાવતા માણસ હતા. એ પોતાના જમાનાની પેદાશ હતા. જ્ઞાનોદયના આદર્શો અને બ્રિટિશ સામ્રાજ્યની મહત્વાકાંક્ષાઓ બંને એમનામાં હતું.
અને એમનું મૃત્યુ?
એમનું મૃત્યુ એ યુગનું, એટલે કે આક્રમક યુરોપિયન વિસ્તરણના યુગનું એક શક્તિશાળી અને દુઃખદ પ્રતીક બની ગયું. ખાસ કરીને પ્રથમ સંપર્કમાં રહેલી સહેજ હિંસા અને ક્યારેય ન ઉકેલી શકાય તેવી ગેરસમજોનું.
આ આખી કહાણીમાંથી ઘણા મુખ્ય વિચારો, થીમ્સ સામે આવે છે. આપણે એમાંથી થોડા પર વાત કરીએ.
ચોક્કસ. પહેલી થીમ તો નેતૃત્વ અને સંશોધનનો જે માનસિક બોજ હોય છે એ છે. કૂકની થકાવટ, બીમારી, એમનો વધતો જતો ગુસ્સો, એ બધું બતાવે છે કે મોટા મોટા નાયકો પણ માણસ હોય છે અને દબાણ હેઠળ ભાંગી શકે છે.
હા, આજના કોર્પોરેટ જગતમાં કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં પણ આ વાત લાગુ પડે છે. બર્નઆઉટ જેને કહીએ, સતત દબાણ હેઠળ નિર્ણયો ખોટા લેવાઈ શકે છે. પોતાની મર્યાદા સમજવી જરૂરી છે.
બરાબર. બીજી થીમ છે ફર્સ્ટ કોન્ટેક્ટ, એટલે કે પ્રથમ સંપર્કની અસ્પષ્ટતા અને એમાં છુપાયેલી હિંસા. પુસ્તક શોધના રોમાન્ટિક ખ્યાલને પડકારે છે.
એમ કે જ્યારે બે તદ્દન અલગ દુનિયા મળે ત્યારે ગેરસમજ, સત્તાનું અસંતુલન અને દૃષ્ટિકોણનો ટકરાવ કેટલો ખતરનાક બની શકે છે.
હા, આજના વૈશ્વિકરણના યુગમાં પણ આંતર સાંસ્કૃતિક સંવાદોમાં આ સમજ જરૂરી છે. નમ્રતા અને બીજાને સમજવાની ઈચ્છા રાખવી પડે.
ત્રીજી થીમ સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા વિરુદ્ધ સ્વદેશી લોકોનો પોતાનો પ્રતિભાવ.
હા, બ્રિટનના પોતાના હેતો હતા, પણ હવાઈના લોકો માત્ર નિષ્ક્રિય ભોગ બનનારા નહોતા. એમની પોતાની રાજનીતિ હતી, એમની પોતાની સમજ હતી અને એમણે પરિસ્થિતિ મુજબ પ્રતિક્રિયા આપી.
આ આપણને શીખવે છે કે ઇતિહાસને હંમેશા બંને બાજુથી જોવો જોઈએ, ખાસ કરીને જેમના અવાજ દબાવી દેવાયા છે તેમના દૃષ્ટિકોણથી.
ચોથું, પરાક્રમી દંતકથાઓનું વિઘટન. કૂકનું જે જટિલ ચિત્ર પુસ્તક રજૂ કરે છે એ બતાવે છે કે ઇતિહાસના નાયકો પણ માણસ હોય છે, એમની પણ ખામીઓ હોય છે.
એટલે આપણે ઇતિહાસ હોય કે વર્તમાનની ઘટનાઓ, એનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવું જોઈએ, સરળ કથાઓ પર સવાલ ઉઠાવવા જોઈએ.
અને પાંચમું, ગેરસમજની શક્તિ. પેલી લોનોવાળી વાત, એક મોટી ગેરસમજ સંબંધોને કેવો આકાર આપી શકે અને જ્યારે ભ્રમ તૂટે ત્યારે કેવા વિધ્વંસક પરિણામ લાવી શકે.
હા, આપણા રોજિંદા જીવનમાં પણ કોમ્યુનિકેશનમાં ધારણાઓ અને અર્થઘટન કેટલા જોખમી હોઈ શકે છે એનો આ મોટો દાખલો છે. પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે ખરેખર યાદ રહી જાય. આપણે એમાંથી કેટલાક પર નજર કરીએ.
હા, જેમ કે કૂકના પરિવર્તન વિશે પુસ્તક કહે છે, એનો સાર એવો છે કે ત્રીજી સફર પર નીકળેલો માણસ તેના ભૂતપૂર્વ સ્વનો પડછાયો હતો. ધીરજ ઘસાઈ ગઈ હતી, જિજ્ઞાસા કડવાશથી રંગાયેલી હતી અને સંયમ એક ઉકળતા ગુસ્સા દ્વારા બદલાઈ ગયો હતો.
આ સીધું એમના માનસિક પતન તરફ ઇશારો કરે છે.
અને પ્રથમ સંપર્કની પ્રકૃતિ વિશે આ વિચાર. બ્રિટિશ અને હવાઈવાસીઓ એક જ કિનારા પર ઊભા હતા, પરંતુ તેઓ અર્થના સંપૂર્ણપણે અલગ બ્રહ્માંડોમાં વસતા હતા. સંઘર્ષ ફક્ત શક્ય જ ન હતો, પરંતુ કદાચ અનિવાર્ય હતો.
આ મૂળભૂત ગેરસમજની વાત છે.
પેલી લોનો દંતકથાની બેધારી તલવાર વિશેનો વિચાર પણ રસપ્રદ છે. દેવ બનવું એ એક અસ્થાયી અને ભયાનક વિશેષાધિકાર હતો. તેણે કૂકને અભૂતપૂર્વ પહોંચ અને જોગવાઈઓ આપી, પરંતુ તેને એક એવી કથામાં ફસાવી દીધો જેને તે સમજી શક્યો નહીં અને નિયંત્રિત કરી શક્યો નહીં. જ્યારે ભવિષ્યવાણી તૂટી ત્યારે દૈવી વિશેષાધિકાર તરત જ નશ્વર અતિક્રમણ બની ગયો.
વાહ, એટલે શરૂઆતની સફળતા જ પાછળથી મુશ્કેલીનું કારણ બની. અને આ પણ મહત્વનું છે, દુર્ઘટના એ નહોતી કે કૂક મૃત્યુ પામ્યો, પરંતુ એ હતી કે તેના મૃત્યુનો ઉપયોગ પેસિફિકમાં સદીઓના યુરોપિયન વર્ચસ્વને ન્યાયી ઠેરાવવા માટે કરવામાં આવ્યો છે.
હા, આ ઐતિહાસિક કથાઓના રાજકીય ઉપયોગ પર પ્રકાશ પાડે છે. અને છેલ્લું, શોધ અને નુકસાન વિશે. યુરોપિયન શોધનું દરેક કૃત્ય એક સાથે સ્વદેશી નુકસાનનું કૃત્ય હતું. સાર્વભૌમત્વનું, સાંસ્કૃતિક સ્વાયત્તાનું, પોતાના પૂર્વજોના વતનમાં અવિરતપણે અસ્તિત્વ ટકાવવાના અધિકારનું નુકસાન.
આ બહુ સ્પષ્ટ રીતે સામ્રાજ્યવાદની બીજી બાજુ બતાવે છે.
આ બધી વાતો માત્ર ઇતિહાસ નથી, એમાંથી આપણે આજે પણ ઘણું શીખી શકીએ છે. એને આપણા જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકીએ?
પેલું તો પેલું નેતૃત્વ અને બર્નઆઉટવાળું. કૂકની કહાણી બધા લીડર્સ માટે એક ચેતવણી સમાન છે.
હા, દબાણ, તણાવ અને થાક સારામાં સારા વ્યક્તિની નિર્ણય શક્તિને પણ કેવી રીતે બગાડી શકે છે. પોતાની મર્યાદાઓ ઓળખવી અને કદાચ મદદ માંગવી એ કેટલું જરૂરી છે.
બીજું, આંતર સાંસ્કૃતિક સંવાદ. આજની દુનિયામાં આપણે સતત અલગ અલગ સંસ્કૃતિ અને પૃષ્ઠભૂમિના લોકો સાથે સંપર્કમાં આવીએ છીએ,
ત્યારે સાંસ્કૃતિક અહંકાર અને ગેરસમજના જોખમોથી બચવો જરૂરી છે. નમ્રતા રાખવી, બીજાની વાત ધ્યાનથી સાંભળવી, એમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો, આ બધું બહુ મહત્વનું છે.
ત્રીજું, ઇતિહાસ અને વીરતાની જટિલતા. આ પુસ્તક આપણને ઇતિહાસને વધુ ઊંડાણથી, વધુ વિવેચનાત્મક રીતે જોવાની પ્રેરણા આપે છે.
હા, સરળ એકપક્ષીય કથાઓથી આગળ વધવું, નાયકોની આસપાસની દંતકથાઓ પર સવાલ ઉઠાવવો, એમના માનવીય પાસાને પણ સમજવું,
અને છેલ્લું, આપણા કાર્યોના અણધાર્યા પરિણામો વિશે વિચારવું.
બરાબર, આપણે કોઈ પગલું ભરીએ પછી ભલે તે ટેકનોલોજીનો ઉપયોગ હોય કે કોઈ વિકાસ યોજના, એની લાંબા ગાળે શું અસર થશે એના વિશે વિચારવું જોઈએ. જવાબદારી અને દૂરંદેશી જરૂરી છે.
તો આજના આ ઊંડાણપૂર્વક ચર્ચાના અંતે તમારા માટે સૌથી મોટો ટેકઅવે શું રહ્યો? કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ઇતિહાસની મોટી મોટી ઘટનાઓ પાછળ પણ છેવટે તો માણસો જ હોય છે. એમની લાગણીઓ, એમની નબળાઈઓ, એમની જટિલતાઓ. કૂકની આખી વાર્તા એ મહાન શોધક પાછળના સંઘર્ષ કરતા થાકેલા માણસને ઉજાગર કરે છે. એ ઇતિહાસને વધુ વાસ્તવિક અને કદાચ વધુ કરુણ બનાવે છે.
અને મારા માટે એ વાત કે ઇતિહાસમાં ક્યારેય એક જ સત્ય નથી હોતું, બહુવિધ દૃષ્ટિકોણ, ખાસ કરીને જેમના અવાજ ઇતિહાસમાં દબાઈ ગયા છે એમને સાંભળવા કેટલા જરૂરી છે. કૂકની વાર્તા બ્રિટિશ દૃષ્ટિકોણથી ઘણીવાર કહેવાય છે, પણ હવાઈયન દૃષ્ટિકોણને સમજવાથી આખી તસવીર કેટલી બદલાઈ જાય છે. આ ભૂતકાળને સમજવાથી વર્તમાનની ઘણી ગૂંચો ઉકેલવામાં મદદ મળે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.